એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર આપણા મગજ અને વાસ્તવિકતા વિશેની આપણી સમજને એમ કહીએ કે હલાવી શકે છે. સિનેસ્થેસિયા. ક્યારે વિચાર્યું છે કે સંગીત સાંભળીને રંગો દેખાય અથવા શબ્દોનો સ્વાદ આવે?
હા, બરાબર. સિનેસ્થેસિયા મતલબ એક એવી ન્યુરોલોજિકલ સ્થિતિ છે જ્યાં આપણી ઇન્દ્રિયોના અનુભવો એકબીજામાં ભળી જાય છે. અને આ કોઈ ખાલી કલ્પના નથી હો, આ એક વાસ્તવિક અનુભવ છે. અને એનાથી આપણને ચેતના, આપણી ધારણા અને મગજની અંદરની દુનિયા વિશે ઘણું શીખવા મળે છે.
હા,
આજની આપણી ચર્ચા મુખ્યત્વે ડૉક્ટર રિચાર્ડ ઈ સાઇટોવિકના કામ પર આધારિત છે. એમણે જ આ વિષયને ફરીથી વૈજ્ઞાનિક જગતમાં સ્થાપિત કર્યો એમ કહી શકાય.
બરાબર. તો આજે આપણો હેતુ એ જ છે કે સિનેસ્થેસિયા શું છે, ડૉક્ટર સાઇટોવિકે તેને કેવી રીતે સમજાવ્યું અને આ અનોખી સ્થિતિ આપણને આપણા પોતાના મગજ વિશે શું શીખવી શકે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા ડૉક્ટર રિચાર્ડ ઈ સાઇટોવિક, એમના વિશે થોડું જાણીએ. કોણ હતા તેઓ અને શા માટે તેમનું કામ આટલું મહત્વનું ગણાય છે?
ડૉક્ટર સાઇટોવિક એક અમેરિકન ન્યુરોલોજિસ્ટ હતા અને લેખક પણ. પણ એમની ખાસ વાત એ હતી કે એમની પાસે મેડિકલ ડિગ્રી એટલે કે MD તો હતી જ.
હા,
સાથે ફાઇન આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી MFA પણ હતી.
ઓહો, એટલે વિજ્ઞાન અને કળા બંનેનું મિશ્રણ.
બરાબર, એટલે બંનેની ઊંડી સમજ. પણ એમનું મુખ્ય યોગદાન એ ગણાય કે 20મી સદીના અંતમાં જ્યારે મોટાભાગના વૈજ્ઞાનિકો સિનેસ્થેશિયાને શું છે કે કાલ્પનિક અથવા કોઈ મનોવૈજ્ઞાનિક સમસ્યા ગણીને ધ્યાનમાં નહોતા લેતા,
અવગણતા હતા.
હા, અવગણતા હતા, ત્યારે ડૉક્ટર સાઇટોવિકે તેને ગંભીરતાથી લીધું.
એટલે જે વાતને લોકો સાચી જ નહોતા માનતા એમણે એના પર સંશોધન કરવાનું નક્કી કર્યું.
બિલકુલ. અને એમણે સિનેસ્થેટ વ્યક્તિઓના પોતાના અનુભવો, જે વ્યક્તિલક્ષી હતા, તેને મહત્વ આપ્યું. એમણે કહ્યું કે આ લોકો જે અનુભવી રહ્યા છે તે સાચું છે અને આપણે એને વૈજ્ઞાનિક રીતે તપાસવું જોઈએ. આ માટે એમણે 1980ના દાયકામાં બ્રેઇન ઇમેજિંગ જેવી એ સમય માટે નવી ગણાતી ટેકનોલોજીનો ઉપયોગ પણ કર્યો. એમનો આખો અભિગમ જ સ્થાપિત વૈજ્ઞાનિક માન્યતાઓને પડકારનારો હતો. સાઇટોવિકના કામનો મુખ્ય સાર એમ સમજી શકાય કે સિનેસ્થેસિયા કોઈ ખામી નથી, કોઈ રોગ નથી, પણ એ માનવ મગજની જે મૂળભૂત કાર્યપ્રણાલી છે તેને સમજવા માટેની એક અનોખી બારી છે. એ આપણને બતાવે છે કે આપણી ઇન્દ્રિયો અને આપણી ભાવનાઓ કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે.
તો એમની મુખ્ય દલીલ શું હતી? શું તેઓ એવું કહેતા હતા કે બધાના મગજ મૂળભૂત રીતે સિનેસ્થેટિક જેવા જ હોય છે?
હા, એ એવું સૂચવતા હતા. કદાચ મગજની જે મૂળ સ્થિતિ છે એ જ બહુ સંવેદનાત્મક, મતલબ મલ્ટી સેન્સરી અને ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે. આપણે જે ઇન્દ્રિયોને અલગ અલગ અનુભવીએ છીએ, જેમ કે જોવું, સાંભળવું, સ્પર્શવું, આ બધું એ કદાચ આપણા મગજનો જે વધુ વિકસિત ભાગ છે, નિયોકોર્ટેક્સ,
તાર્કિક ભાગ.
હા, તાર્કિક ભાગ. એના દ્વારા વ્યવસ્થા જાળવવા માટે ઊભી કરાયેલી એક સ્થિતિ હોઈ શકે. સિનેસ્થેસિયામાં પેલી મૂળભૂત જોડાયેલી સ્થિતિ વધુ સ્પષ્ટ રીતે દેખાય છે એમ કહી શકાય.
વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. એટલે કે જેને આપણે સામાન્ય ધારણા કહીએ છીએ એ કદાચ મૂળભૂત ન પણ હોય.
બરાબર. સાઇટોવિકનો ગોલ અથવા હેતુ એ જ દર્શાવવાનો હતો. એમનું માનવું હતું કે સિનેસ્થેસિયા આપણને ભાવનાઓ અને સંવેદનાઓ વચ્ચેનું જે ઊંડું જોડાણ છે તેને સમજવામાં મદદ કરે છે. અને આ જોડાણ કદાચ બધા જ મનુષ્યોમાં હોય છે, ભલે તે સ્પષ્ટ રીતે વ્યક્ત ન થતું હોય. એટલે એ મગજના માત્ર તર્કવાળા ભાગ પર નહીં, પણ ભાવનાત્મક કેન્દ્ર એટલે કે લિમ્બિક સિસ્ટમ, એના મહત્વ પર ભાર મૂકતા હતા.
ચલો આ વાતને થોડી વધુ ઊંડાણથી સમજીએ. સાઇટોવિકના સંશોધનના મુખ્ય તારણો કયા હતા? એમની આખી સફર શરૂ કઈ રીતે થઈ?
એમની શરૂઆત ખરેખર એક રસપ્રદ કિસ્સાથી થઈ હતી. એક ડિનર પાર્ટી હતી, ત્યાં એક મહેમાન હતા, માઇકલ વોટસન. એમને જમતી વખતે એવું કહ્યું કે આ ચિકનમાં પૂરતા પોઈન્ટ્સ નથી.
પોઈન્ટ્સ નથી એટલે?
સાઇટોવિકને પણ એવું જ થયું. એમણે પૂછ્યું તો ખબર પડી કે વોટસન જ્યારે કંઈ પણ ચાખતા ત્યારે એમને ભૌમિતિક આકારોનો અનુભવ થતો હતો.
શું વાત છે, ખરેખર.
હા, જેમ કે ફુદીનાનો સ્વાદ એમને કેવો લાગતો, તો કે ઊંચા ઠંડા કાચના સ્તંભ જેવો. આ અનુભવ એટલો વિચિત્ર પણ વાસ્તવિક હતો કે એને સાઇટોવિકને દાયકાઓ સુધી સંશોધન કરવા માટે પ્રેરણા આપી.
અદ્ભુત. તો આના આધારે એમણે સિનેસ્થેશિયાને વ્યાખ્યાયિત કઈ રીતે કર્યું? અને આપણે જે સામાન્ય રીતે રૂપક વાપરીએ છીએ, જેમ કે તીખો અવાજ, એનાથી આ કઈ રીતે જુદું પડે?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. એમણે જોયું કે સિનેસ્થેટિક અનુભવો ખાલી સરખામણી નથી હોતા, એ વાસ્તવિક સંવેદનાઓ હોય છે. એના મુખ્ય લક્ષણો કયા? તો કે એક તો એ અનૈચ્છિક હોય છે, મતલબ વ્યક્તિ ઈચ્છે ત્યારે એને લાવી કે રોકી ના શકે.
ઓકે.
બીજું, એ સુસંગત હોય છે, એટલે કે એક જ ઉત્તેજના, જેમ કે કોઈ અક્ષર કે સંગીતનો સૂર, એ હંમેશા લગભગ સરખો જ બીજો અનુભવ કરાવે. દાખલા તરીકે, જો કોઈના માટે એ અક્ષર લાલ રંગનો હોય તો એ મોટાભાગે હંમેશા લાલ જ દેખાય.
દર વખતે સરખું.
હા. અને ત્રીજું, એ ઘણીવાર ભાવનાત્મક રીતે ભારિત હોય છે. વ્યક્તિને એકદમ દ્રઢ વિશ્વાસ હોય છે કે પોતે જે અનુભવી રહી છે તે સાચું છે. આ રૂપકથી સાવ અલગ છે. રૂપક તો આપણે જાણી જોઈને ઈરાદાપૂર્વક વાપરીએ છીએ ને.
પણ મને એ નથી સમજાતું કે એ સમયે વિજ્ઞાન જગત આ બધી વાતો કેમ સ્વીકારવા તૈયાર નહોતું, કેમ આટલી બધી અવગણના થતી હતી.
એનું મુખ્ય કારણ હતું વર્તનવાદ, એટલે કે બિહેવિયરિઝમનો પ્રભાવ. એ સમયે વિજ્ઞાન મોટેભાગે ફક્ત એવા જ વર્તનનો અભ્યાસ કરતું જેને માપી શકાય, બહારથી જોઈ શકાય.
ઓકે.
મનને અંદર શું ચાલે છે, વ્યક્તિ શું અનુભવે છે, એ બધી વાતોને અવૈજ્ઞાનિક ગણવામાં આવતી. વ્યક્તિલક્ષી અનુભવ માટે જાણે કોઈ સ્થાન જ નહોતું. સાઇટોવિકનો પડકાર આ જ વિચારસરણી સામે હતો.
અને એમણે પછી આ સ્થિતિને ન્યુરોલોજીકલી કેવી રીતે સમજાવી? શું મગજમાં ખરેખર કોઈ ફેરફાર જોવા મળ્યો એમને?
હા, અને અહીં જ એમનું કામ ક્રાંતિકારી સાબિત થયું. પછીથી જે આધુનિક બ્રેન ઇમેજિંગ ટેકનોલોજી આવી, મતલબ મગજની અંદર કયા ભાગો ક્યારે સક્રિય થાય છે તે જોવાની રીતો, જેમ કે પેટ સ્કેન, FMRI, એના દ્વારા પુરાવા મળવા લાગ્યા કે સિનેસ્થેટ્સના મગજમાં ખરેખર તફાવત હોય છે, ખાસ કરીને મગજના જે જુદા જુદા સંવેદનાત્મક વિસ્તારો છે એમને વચ્ચે સામાન્ય કરતાં વધુ જોડાણ, એટલે કે એન્હેન્સ કનેક્ટિવિટી જોવા મળે છે.
અને પહેલો અભ્યાસ માઇકલ વોટસન પરનો, એનું પરિણામ શું આવેલું? એ તો બહુ શરૂઆતની વાત હતી ને.
હા, એ અભ્યાસ ખરેખર આશ્ચર્યજનક હતો. 1980ના દાયકામાં સાઇટોવિકે ઝેનોન બ્લડ ફ્લો ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. એ મગજમાં લોહીનો પ્રવાહ ક્યાં વધુ છે તે માપે. જ્યારે વોટસન સ્વાદનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે બધાની ધારણા એવી હતી કે મગજનો તાર્કિક ભાગ, નિયોકોર્ટેક્સ, એ સક્રિય થશે. પણ થયું એનાથી ઉલટું.
ઉલટું? શું થયું?
નિયોકોર્ટેક્સની પ્રવૃત્તિ ઘટી ગઈ અને એના બદલે મગજનો જે પ્રાચીન ભાવનાત્મક ભાગ છે, લિમ્બિક સિસ્ટમ, અને એમાં પણ ખાસ કરીને હિપ્પોકેમ્પસ, જે યાદશક્તિ અને ભાવનાઓ સાથે જોડાયેલ છે, એ ભાગ સક્રિય થઈ ગયો.
ખરેખર આ તો ધારણાથી બિલકુલ વિરુદ્ધ કહેવાય.
બિલકુલ. આ પરિણામ ધર્મૂળથી અલગ હતું. એણે સૂચવ્યું કે સિનેસ્થેશિયા કોઈ ઊંચા સ્તરનો તાર્કિક વિચાર નથી, પણ એ તો નીચા સ્તરની ભાવનાત્મક મૂળભૂત પ્રતિક્રિયા છે. આ એક જ શોધે આખા ક્ષેત્રની વિચારવાની દિશા બદલી નાખીએ.
સિનેસ્થેશિયાના ઘણા પ્રકાર હોય છે એમ તમે કહ્યું, થોડા ઉદાહરણ આપશો?
હા, ઘણા બધા છે. સૌથી સામાન્ય જે જોવા મળે છે તે છે ગ્રાફિમ કલર સિનેસ્થેશિયા,
એટલે અક્ષરો અને રંગ.
હા, જેમાં અક્ષરો કે સંખ્યાઓ કોઈ ચોક્કસ રંગના દેખાય. પણ બીજા ઘણા વિચિત્ર પ્રકારો પણ છે, જેમ કે સંગીત સાંભળીને રંગ દેખાવા, કોઈને સ્પર્શ કરવાથી સ્વાદ આવવો, અથવા અવાજ સાંભળીને કોઈ આકાર દેખાવો. આ વિવિધતા જ બતાવે છે કે આ અનુભવ કેટલો વ્યક્તિગત અને જટિલ હોઈ શકે છે.
અને પેલી વાત સાચી છે કે આપણે બધા કદાચ સિનેસ્થેટ તરીકે જ જન્મીએ છીએ. એ થિયરી શું છે?
હા, એ બહુ જ રસપ્રદ થિયરી છે. એને નવજાત શિશુ સિનેસ્થેસિયા કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એના મગજમાં બધી ઇન્દ્રિયોના જોડાણો કદાચ અત્યાર કરતાં ઘણા વધારે ગૂંચવાયેલા હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે. પછી જેમ જેમ મગજનો વિકાસ થાય તેમ સિનેપ્ટિક પ્રુનિંગ નામની એક પ્રક્રિયા થાય છે.
સિનેપ્ટિક પ્રુનિંગ એટલે?
એટલે મગજ બિનજરૂરી લાગતા જોડાણોને જાણે કાપી નાખે છે અથવા ઓછા કરી દે છે, જેથી મગજ વધુ કાર્યક્ષમ બને અને ઇન્દ્રિયોના રસ્તા સ્પષ્ટ રીતે અલગ પડે.
તો સિનેસ્થેસિયા એટલે આ પ્રુનિંગ, અછાંટની બરાબર ના થઈ હોય એવું?
કદાચ એવું જ. સિદ્ધાંત એવો છે કે સિનેસ્થેટ્સમાં આ પ્રુનિંગની પ્રક્રિયા કદાચ ઓછી થાય છે, અથવા અમુક આંતરસંવેદનાત્મક જોડાણો જે બાળપણમાં હતા તે મોટા થયા પછી પણ રહી જાય છે. એટલે કે સિનેસ્થેસિયા કદાચ કંઈક નવું બનવાને બદલે બાળપણની એક સ્થિતિની જાળવણી છે. આ ખરેખર મગજના વિકાસ વિશેની આપણી જે સમજ છે એને પડકારે છે.
અને સર્જનાત્મકતા સાથેના સંબંધ વિશે શું? આપણે સાંભળીએ છીએ કે ઘણા કલાકારો, સંગીતકારો સિનેસ્થેટ હોય છે, જેમ કે કેન્ડિન્સ્કી, લિસ્ટ, નાબોકો.
હા, ચોક્કસપણે. વાસિલી કેન્ડિન્સ્કી, જેઓ રંગો સાંભળી શકતા હતા, ફ્રાન્ઝ લિસ્ટ, વ્લાદિમીર નાબોકોવ, આ બધા પ્રખ્યાત સર્જકો સિનેસ્થેટ હતા અથવા એવા અનુભવો વર્ણવ્યા છે. અને અભ્યાસો પણ દર્શાવે છે કે સિનેસ્થેસિયા ધરાવતા લોકો સર્જનાત્મક ક્ષેત્રોમાં, જેમ કે કલા, સંગીત, લેખનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
તો શું સિનેસ્થેસિયા સીધી રીતે ક્રિએટિવિટી વધારે છે?
એક મોટો પ્રશ્ન છે. શું સિનેસ્થેસિયા પોતે સર્જનાત્મકતા વધારે છે, કે પછી જે પ્રકારનું મગજનું જોડાણ સિનેસ્થેસિયા માટે જવાબદાર છે એ જ જોડાણ સર્જનાત્મક વિચારસરણીને, એટલે કે જુદા જુદા વિચારોને નવી રીતે જોડવાની ક્ષમતાને પણ મદદ કરે છે? આ હજુ સંશોધનનો વિષય છે, પણ બે વચ્ચે કંઈક સંબંધ છે એ નક્કી છે. ચાલો હવે આપણે સાયટોવિકના કામમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવીએ, એવી વાતો જે કદાચ આપણને બધાને વિચારતા કરી શકે છે. પહેલો અને મારા મતે સૌથી મહત્વનો સંદેશ, વ્યક્તિલક્ષી અનુભવનું મૂલ્ય. સાયટોવિકે સાબિત કર્યું કે કોઈ વ્યક્તિ અંદરથી શું અનુભવે છે, ભલે તે બીજાને વિચિત્ર લાગે, પણ તે વિજ્ઞાન માટે મહત્વનું છે અને અભ્યાસને પાત્ર છે.
હા, આપણે ત્યાં પણ ઘણીવાર લોકોના અંગત અનુભવોને ખાલી વહેમ છે કહીને કાઢી નાખવામાં આવે છે. આ યાદ રાખવા જેવું છે.
બરાબર. બીજો મુદ્દો જે મને પણ બહુ ગમે છે, અલગ હોવું એ હંમેશા ખામીયુક્ત હોવું જરૂરી નથી. સિનેસ્થેટ્સના મગજું જોમાણ અલગ છે, પણ એનો અર્થ એ નથી કે એ ખરાબ છે. કદાચ એ કોઈ રીતે વધુ ઉન્નત પણ હોઈ શકે છે. આ ન્યુરોડાયવર્સિટીનો વિચાર છે કે મગજની ભિન્નતા પણ મૂલ્યવાન છે અને એને સ્વીકારવી જોઈએ.
ત્રીજું, આપણી ધારણા કેટલી પ્રવાહી છે. ઇન્દ્રિયો એવી કડક રીતે અલગ નથી જેવું આપણે માનીએ છીએ. સિનેસ્થેસિયા આનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે. પણ રોજિંદા જીવનમાં પણ આપણે નથી કહેતા ગરમ રંગો કે ઠંડો પ્રતિભાવ અથવા મધુર અવાજ.
સાચી વાત છે. આ બધા શબ્દો પણ ઇન્દ્રિયોના મિશ્રણ તરફ જ ઇશારો કરે છે. કદાચ આપણી ધારણા આપણે ધારીએ છીએ એના કરતાં ઘણી વધુ જોડાયેલી છે.
અને ચોથો મુદ્દો, ભાવનાઓનું કેન્દ્રસ્થાન. સાયટોવિકના કાર્યએ પણ બતાવ્યું કે આપણી ધારણા અને આપણા અનુભવના મૂળમાં ભાવનાઓ રહેલી છે. લિમ્બિક સિસ્ટમનું મહત્વ. મગજ ખાલી તર્ક ચલાવતું મશીન નથી, પણ એક ઊંડાણપૂર્વક અનુભવતું ભાવનાત્મક તંત્ર છે. સાયટોવિકના કાર્યમાં કેટલાક વિચારો અથવા કથનો એવા છે જે ખરેખર યાદ રહી જાય અને વિચારવા પર મજબૂર કરે. ચલો એમાંથી થોડા જોઈએ. પહેલો વિચાર, સિનેસ્થેસિયા ઇન્દ્રિયોનો જોડાણ નથી, પરંતુ તેમને અલગ થવામાં નિષ્ફળતા છે.
આપણી પ્રુનિંગવાળી વાત થઈ ને?
હા, બરાબર.
એ એવું સૂચવે છે કે કદાચ અલગ અલગ ઇન્દ્રિયો હોવી એ મગજની મૂળભૂત કુદરતી સ્થિતિ નથી, પણ એ વિકાસ દરમિયાન થતો ફેરફાર છે. સિનેસ્થેસિયા કદાચ પેલી મૂળ સ્થિતિની વધુ નજીક છે.
બીજો વિચાર, સિનેસ્થેટની વાસ્તવિકતા અન્ય કોઈની જેટલી જ માન્ય છે.
આ તો બહુ જ ઊંડી વાત કહી. ચોક્કસપણે, આ વ્યક્તિલક્ષી અનુભવના મૂલ્યની વાત છે. એનો અર્થ એ છે કે આપણે કોઈના અનુભવને ફક્ત એટલા માટે નકારી ન શકીએ કારણ કે તે આપણા પોતાના અનુભવ જેવો નથી. દરેક વ્યક્તિની પોતાની ન્યુરોલોજિકલ વાસ્તવિકતા હોય છે અને આપણે એને માન આપવું જોઈએ.
અને આ વિચાર, સિનેસ્થેસિયા કદાચ ચેતનાને સમજવાની ચાવી છે. આ કેવી રીતે? ચેતના તો બહુ મોટો વિષય છે.
હા, બહુ જટિલ પ્રશ્ન છે. પણ સિનેસ્થેસિયામાં શું થાય છે? મગજમાં કોઈ ચોક્કસ પ્રવૃત્તિ થાય છે, જેમ કે અક્ષર જોવાની, અને એનાથી એકદમ સ્પષ્ટ વ્યક્તિલક્ષી અનુભવ, જેમ કે રંગ દેખાવો, ઉત્પન્ન થાય છે. આ સંબંધ ભૌતિક પ્રક્રિયા અને માનસિક અનુભવ વચ્ચેનો સંબંધ અહીં કદાચ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એટલે ચેતનાનો જે કઠિન પ્રશ્ન છે કે ભૌતિક મગજમાંથી આ અનુભવ, આ ક્વોલિયા કેવી રીતે જન્મે છે એનો અભ્યાસ કરવા માટે સિનેસ્થેસિયા એક સારી મોડેલ સિસ્ટમ બની શકે છે.
સમજાયું. અને છેલ્લો વિચાર, આપણે કદાચ બધા આપણા ખ્યાલ કરતાં વધુ સિનેસ્થેટિક છીએ, આનો શું અર્થ કાઢવો? શું આપણે બધા સિનેસ્થેટ છીએ?
ના, એવું નહીં, પણ આ રૂપક, કલા અને ભાષા સાથે જોડાયેલી વાત છે. આપણે જે રીતે એક ઇન્દ્રિયના અનુભવને વર્ણવવા બીજી ઇન્દ્રિયના શબ્દો વાપરીએ છીએ, મીઠો સૂર, તીખી નજર,
હા,
જે રીતે કવિતા કે સંગીત આપણી જુદી જુદી સંવેદનાઓને એકસાથે જગાડે છે, એ બધું કદાચ આપણા મગજમાં રહેલા સુષુપ્ત આંતરસંવેદનાત્મક જોડાણોનું જ પ્રતિબિંબ છે. કદાચ આપણા બધામાં આ ક્ષમતા થોડા ઘણા અંશે રહેલી છે, ભલે તે સપાટી પર ન આવતી હોય. આ બધી રસપ્રદ વાતો જાણ્યા પછી સવાલ એ થાય કે આ બધા સંશોધનનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ, શું ફાયદો?
હા, એ જ મારો પણ પ્રશ્ન હતો. આ બધું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં ક્યાંક કામ આવી શકે ખરું?
ચોક્કસ, ઘણા ક્ષેત્રોમાં કામ આવી શકે. દાખલા તરીકે શિક્ષણમાં, જો આપણે સમજીએ કે કેટલાક બાળકો માહિતીને એકસાથે અનેક ઇન્દ્રિયો દ્વારા મલ્ટીસેન્સરી વધુ સારી રીતે ગ્રહણ કરે છે, તો ભણાવવાની પદ્ધતિઓ એ પ્રમાણે બદલી શકાય.
જેમ કે
અક્ષરો શીખવતી વખતે ખાલી બતાવવાને બદલે એમના રંગો, આકારો કે પછી એમનો સ્પર્શ કેવો છે એના પર પણ ધ્યાન આપવું. ગણિત શીખવા માટે સંગીત કે રંગોનો ઉપયોગ કરવો. આનાથી ઘણા બાળકોને, ખાસ કરીને જેમને શીખવામાં મુશ્કેલી પડે છે, તેમને ફાયદો થઈ શકે છે.
અને કલા કે સર્જનાત્મકતાના ક્ષેત્રમાં?
હા, કલાકારો અને બીજા સર્જકો માટે આ એક નવી વિચાર દિશા ખોલે છે. ક્રોસ મોડલ થિંકિંગ એટલે કે જુદી જુદી ઇન્દ્રિયોના અનુભવોને ભેળવીને કંઈક નવું અનોખું રચવાની પ્રેરણા મળી શકે છે. થેરાપી અને તબીબી ક્ષેત્રે પણ આ સમજ ઉપયોગી છે. ડોક્ટરો અને થેરાપિસ્ટ દર્દીઓના અસામાન્ય લાગતા અનુભવો પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકે. જેમ કે કોઈ દર્દી કહે કે મને માઇગ્રેન વખતે વિચિત્ર ગંધ આવે છે, તો એને ખાલી કાઢી નાખવાને બદલે સમજવાનો પ્રયત્ન કરી શકે.
હા, અને બીજાની ન્યુરોલોજિકલ વિવિધતા પ્રત્યે સહાનુભૂતિ વધે.
બિલકુલ, આપણે સમજી શકીએ કે દરેક વ્યક્તિ દુનિયાને એક સરખી રીતે નથી અનુભવતી, અને એમાં કંઈ ખોટું નથી.
આખી ચર્ચા પરથી મને જે મુખ્ય વાત સમજાઈ અથવા સ્પર્શી ગઈ તે એ છે કે આપણી વાસ્તવિકતા કેટલી વ્યક્તિગત અને કેટલી લવચિક હોઈ શકે છે. જેને આપણે સામાન્ય કહી દઈએ છીએ તે કદાચ ફક્ત એક પ્રચલિત પેટર્ન છે, પણ એ એકમાત્ર સાચો રસ્તો નથી.
અને મારા માટે સૌથી મહત્વની અને રસપ્રદ વાત એ છે કે ભાવનાઓ આપણા અનુભવના કેટલાક કેન્દ્રમાં છે. સાયટોવિગનું સંશોધન બતાવે છે કે મગજ માત્ર તર્ક કે ગણતરી કરતું મશીન નથી, પણ એ એક ઊંડાણપૂર્વક અનુભવ કરતું સંવેદનશીલ ભાવનાત્મક તંત્ર છે. સિનેસ્થેસિયા જાણે આપણને મગજના આ હૃદયની એક ઝલક આપે છે.
અને અંતે એક વિચાર જે આપણને સૌને અહીંથી સાથે લઈ જવા જેવો છે, જો આપણી ઇન્દ્રિયો આટલી અદ્ભુત રીતે એકબીજા સાથે ભળી શકે છે, તો માનવ મગજની ક્ષમતાઓની ખરી સીમાઓ ક્યાં હશે? ભવિષ્યમાં આપણી ધારણા, આપણો અનુભવ કેટલો વિકસી શકે છે, કેટલો બદલાઈ શકે છે? કદાચ આપણે જે અત્યારે જાણીએ છીએ તેના કરતાં ઘણું વધારે શક્ય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.